سومیب ماتا سپیتا سومیب سومیب بندھوت سکھا سومیب سومیب ویدھا द्रविणम तमेव भवमेव सर्वं मम देहेव देवां तमेव सर्वं मम देव
કડવી લાગે કાગડા બહુ મજાની વાત કરી છે પણ આ દોહરો કોણ કહી શકે કે શિવાજીની માં જીજાજી ગુજરી ગયા આખો ડાયરો સુમસામ બેઠો છે શિવાજીની આંખમાંથી બોર બોર જેવડા આશરૂ પડવા માંડ્યા ત્યારે મંત્રીઓ એટલું બોલ્યા કે મહારાજ તમારી આંખમાં આંખું નો સમજે ત્યારે છત્રપતિ શિવાજી એટલું બોલ્યાતા હે મંત્રીઓ
ખીમરા મોટી ખોડ એક માણસને મરવા તળી પણ બીજી લાખ કરોડ એના જેવી એકઈ નહીં તો હું જાણું છું કે આ દુનિયા છોડીને એક દી તો હું નહીં જવાનું છે પણ હું જે રહ્યું એનું કારણ જુદું છે અને હું જે આજ રડું છું ને તેનું કારણ એ છે કે આ દુનિયામાં મને શિવાજી મહારાજ કહીને બોલાવવા વાળા હજારો મળશે
આ દુનિયામાં છત્રપતિ શિવાજી કહીને બોલાવવા વાળા મને લાખો મળશે
અને શિવાજી કહીને બોલાવવા વાળા કરોડો મળશે, પણ હવે આ દુનિયામાં મને કોઈ શિવલો કહેવા વાળું ન રહ્યું, હવે મને કોઈ તુકારો દેવા વાળું ન રહ્યું. અને બહુ સાચી વાત કવિએ ત્યાં કરી છે ભાઈ, કે દુનિયાના ગમે સ્ટેજ સુધી તમે જાઓ અને ગમે એટલો મોભો પ્રાપ્ત કરો, ગમે એટલું માન પ્રાપ્ત કરો, પણ જે જનેતાના તુકારામાં મીઠાશ હોય છે ને ભાઈ, એ મીઠાશ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. એ મીઠાશ જનેતાના તુકારામાં જે મીઠાશ છે, અને મીઠાપનો જે વાલકનો વિષામો છે, એ કેમ વિહરીએ કાગડા. અને એમાંય તમે જોજો, ગામડું ગામ હોય અને માં જયારે ખેતરે ભાત લઈને જતા હોય અને બાળક માનો છેડલો પકડી પાછળ પાછળ દોડતો હોય, એ દ્રશ્ય તમે જોજો. અને પછી બાળકને શીંડા આવે ને તો 500 રૂપિયાના હાડલાની પરવા ન કરે ને માં શીંડા લુહાવી નાખે. અને અત્યારે મોટો થઈને બાળક માને એમ કહેતો હોય, એક 5 રૂપિયા હતું માને હેરાન કરતો હોય, પણ જેને 500 રૂપિયાના હાજલાની પરવા ન કરી હોય એને 5 રૂપિયા હતું હેરાન કરતા હોય. પણ આ માણસ કઈ કઈક મોઢે બોલું ના મને હાથે નાનપણ સાંભળે, એ મોટપની મજા મને કડવી લાગે કાગડા. બાકી માને એમ કહેતા હોય કે ભેંસના દૂધના 20 રૂપિયા છે લીટરના, તમારા દૂધના કદાચ 50 રૂપિયા ગણી લો, પણ મારી બાયડીને તમે કઈ કહેતા નહીં, આ ભણના દીકરા ન કહી શકે કે મોઢે બોલું માં. હે મને હાથે નાનપણ સાંભળે, તો આવા પુરુષો કરી શકે જેને જનેતાનો પ્રેમ મેળવ્યો છે. અને બહુ મજાની વાત તો એ છે કે દુનિયામાં તમે ગમે એ દેવને મનાવવા જાઓ, ઘણા લોકો તમે જુદો અંબાજી જતા હોય, બબે માથુડા કૂદતા હોય, જય અંબે બોલતા હોય, પણ ઘરે જુઓ તો માં ભૂખે મરતા હોય. પણ ભાઈ જગતમાં જો સુખી થવું હોય ને તો મા બાપના દિલને રાજી કરજો, અને માત પિતાના આશીર્વાદ જો ન મળ્યા એના હૃદય તમે જો દુભાગ્યા તો દુનિયાના કોઈ દેવ તમારા ને મારા ઉપર પ્રસન્ન નહીં થાય ભાઈ. બહુ મજાની વાત તો એ છે કે ખેતરે જયારે માં ભાત લઈને જતા હોય પછી એક ઝાડ નીચે બેસી અને બાળકને ધોરાવતા હોય, અને માની ગોદમાં ધાવતા ધાવતા એમ કહેવાય કે બાળકને નિદ્રા આવી જાય, પછી માં એનો હાડલાનો છેડો એના ઉપર ઢાંકી દઈ, અને જયારે બાળક ગોદમાં નિંદ્રા કરતો હોય. પણ કવિ બહુ મજાની વાત ક્યાં કરી છે કે તેની જે નિંદ્રા લેવાની મજા આવી હોય અને માની ગોદમાં જે નિંદ્રા લેવાની મજા આવી હોય, એ અત્યારે તમે દુનિયાના ગમે સ્ટેજ સુધી જાઓ, જંગલોકના ગાજલામાં એ મજા ન આવે જે જનેતાની ગોદમાં મજા આવે. પણ માણસ જયારે મોટો થાય ત્યારે બદલાઈ જાય છે. અને એટલે જ કવિએ બહુ સાચી વાત કરી કે હું કરતો હું સંતાતો અભિનય કરતા ખોટો, હે હું કરતો હું સંતાતો અભિનય કરતો ખોટા, પણ મુજથી સંતાયો આજ હું એટલો કે હું ન મને જણાતો. એ નાનું બાળક હોય અને હંતા કુકડી રમતો હોય, માને એમ કહેતો હોય માં હું અહીં હંતાણો છું, અને હું કરીને માને ચેતવણી દેતો હોય, તેની કેવી મજા હોય. અને મોટો થયા પછી કેટલો બદલાઈ જાય. ઠાકર મંદિરમાં ઝાલર અંબાય નહીં અને તોય હું વગાડવા જાતો, એ નાનો બાળક એમ કહેવાય કે જયારે આપણે નાના હોઈએ અને ભગવાનની આરતીનું જયારે ટાઈમ થાય તેથી તમે જોજો, એ નાનું છોકરું મંદિરમાં જાય, એ ઝાલર એનાથી ઉપડે નહીં, તોય 2-3 ટકોરા મારતા મારતા આરતી પૂરી કરાવતો હોય, તેથી નાનપ કેટલી હશે. ઠાકર મંદિરમાં ઝાલર અંબાય નહીં તોય હું વગાડવા જાતો, પણ થઈ ગયો છું આજે હું એવડો મોટો કે મંદિરમાં હું નથી સમાતો. આજે એટલો બધો હું મોટો બની ગયો કે મંદિરે જવાનું ભૂલી ગયો. પણ બહુ સાચી વાત તો કવિએ ત્યાં કરી કે જે મસ્તી હોય છે આંખોમાં એ સુરાલયમાં નથી હોતી, જે મસ્તી હોય છે આંખોમાં એ સુરાલયમાં નથી હોતી, અને અમીરી કોઈ અંતરની કદી મહેલોના માનથી નથી હોતી, અને શીતળતા પામવા માનવી તું દોટ કાન મૂકે, શીતળતા પામવા ને માનવી તું કાન દોટ ન મૂકે, પણ જે શીતળતા હોય છે માની ગોદમાં તે હિમાલયમાં નથી હોતી, પણ જે શીતળતા હોય છે માની ગોદમાં એ હિમાલયમાં નથી હોતી. એટલે કવિએ બહુ મજાની વાત કરી છે કે માની ગોદમાં જે મજા હતી ને ભાઈ એ અત્યારે નથી. એટલે કીધું મોઢે બોલું માં મન હાથે નાનપણ હતું.
અને એટલા માટે આપણા ભક્ત કવિ પુનિત મહારાજે આપણને ભજન દ્વારા સમજાવ્યું. અને જે ભજનના ગાયક આપણા પ્રફુલ્લભાઈ દવે છે,
સરશો
Yeah.
છો સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં.
શરીરની ચામડીથી એની મોજડી બનાવી અને પહેરાવી અને તોય ઓછી પડે ભાઈ. પણ તમે જોજો ઘણા દીકરા એવા આકર્મી હોય છે. એક ગામડા ગામનો છોકરો મુંબઈમાં અભ્યાસ કરવા માટે ગયો અને એને એટલો બધો મોટો હોદો મળ્યો, એટલી બધી મોટી નોકરી મળી, મા બાપને ભૂલી ગયો. પણ ઘણો સમય વીતતા એનો બાપ એક દી એને મળવા માટે આવ્યો. ત્યારે દીકરાએ ઓફિસની અંદર એવું કીધેલું, મને કોઈ મળવા માટે આવે તો પહેલી મારી રજા નથી. અને ઘરડો બાપ એમ કહેવાય ચામડી થરથરતી હતી, તૃપ્તો હતો, અને પહેરેદારોને એટલું કીધું, ભાઈ આ ઓફિસના જે સાહેબ છે ને એને કહો કે તમને એક વૃદ્ધ મળવા માંગે. અને પહેરેદારોએ લઈને એના દીકરાને વાત કરી, ત્યારે દીકરાએ કીધું કે આવવાજો, એક મિનિટની રજા મળી. અને વૃદ્ધ પિતા દીકરાને મળવા માટે ગયો, પણ ત્યારે તો ભાઈબંધુ હારે એવો ગોઠવાઈ ગયો ને. પિતાએ કીધું કે દીકરા, ઘણા દિવસો તારી રાહ જોઈ, તારો કાગળ નો મળ્યો,
એ મને કોઈ દી યાદ ન કર્યો દીકરા,
પણ હું તો તને યાદ કરવો કેમ ભૂલો, બહુ સાચી વાત છે.
પિતાએ જે આપણી સેવા કરી હોય ને એ આપણે કોઈ દી ન કરી શકીએ, એનો બદલો આપણે કોઈ દી ન વાળી શકીએ. અને એટલા માટે એમ કહેવાય કે એના જે ભાઈબંધો હતા એને પૂછ્યું કે ભાઈ તારી ઓફિસમાં આ ડોહો કોણ છે, આ વૃદ્ધ કોણ છે, એની ચામડીના ઠેકાણા નથી, એના કપડાના ઠેકાણા નથી.
ત્યારે દીકરાને એમ થયું કે આહા હા,
કદાચ તો હું એમ કહીશ કે આ મારા પિતા છે તો મારા ભાઈબંધોને ખોટું લાગશે. એટલા માટે ઇંગ્લિશમાં એ દીકરાએ પોતાના ભાઈબંધોને જવાબ આપ્યો કે આ મારો પ્યુન છે, આ મારો નોકર છે.
ત્યારે એ બાપની આંખમાંથી દળદળ આંસુડા પડ્યા.
દીકરા તું શું બોલ્યો એ તો મને નથી સમજાણું, પણ તારા ભાવ હું સમજી ગયો છું કે તું મને બાપ કેવા તૈયાર નથી તારા ભાઈબંધો હારે.
એના ભાઈબંધોને એ વૃદ્ધ પિતા એટલું બોલ્યો તો કે સાંભળો, આ દીકરા તમને ગમે જવાબ આપ્યો હોય પણ આ દીકરાનો હું બાપ છું. આવા અકર્મી દીકરા મા બાપ ને ભૂલી જતા હોય,
લાડ ગોળથી જેને મોટા કર્યા હોય, અને એ દીકરાઓ જયારે વૃદ્ધા આશ્રમમાં મા બાપ ને મૂકવા જતા હોય, અને વૃદ્ધા આશ્રમમાં બાપને મૂકવા માટે દીકરો ગયો, વૃદ્ધા આશ્રમમાં મૂકી અને જયારે પાછો ફર્યો ત્યારે એનો બાપ એટલું બોલ્યો કે દીકરા તે અમને વૃદ્ધા આશ્રમમાં મૂક્યા એનો અમને જરાય અફસોસ નથી દીકરા, પણ એક વાત કહું, તું જયારે નાનો હતો ને ત્યારે બીમાર પડેલો,
અને એ બીમારીમાં દીકરા અમે હનુમાનજી પાસે જઈને એટલી બાધા રાખેલી કે મારો દીકરો જો હાજો થઈ જાય તો હવે પછી મારો દીકરો કોઈ દી અડગ નહીં થાય.
એટલે દીકરા તું અમને મૂકીને જાય છે એનો અમને વાંધો નથી, પણ તું અડગ થતો નહીં, અડધની તારે બાધા રાખી છે. વૃદ્ધા આશ્રમમાં દીકરો મૂકવા આવે તોય બાપ દીકરાનું ધ્યાન રાખતો હોય, આ પિતા છે આ બાપ છે, અને એટલે પછી વૃદ્ધા આશ્રમમાં એ ડોહો તેથી એટલું બોલતો હોય.
એ ઘર મારો કાઢો તો મને ભલે કાઢો, પણ મને વૃદ્ધાશ્રમમાં મૂકવો નહોતો, એને વૃદ્ધાશ્રમમાં મૂકવો નહોતો, કળિયુગના છોકરા. ખેતર વસાવ્યા તારા કારણીએ મેં તો ખેતર વસાવ્યા, તારા કારણીએ મેં તો ખોરડા વસાવ્યા, તારા કારણીએ મેં તો ખોરડા વસાવ્યા. મજૂરી કરીને તમે ભણતર બનાવ્યા, સેવા કરીને તના લગન કરાવ્યા, છોકરા ધ્યાન લડાવ્યા તારા કોદ સર્વે પૂરિયા તને મોટો કરવા અમે પલ પલ દૂરિયા
આ પિતા છે, આ એની ભાવના છે. પણ ઘણી વાર તમે જોજો એવું બને છે, દીકરા આક્રમી હોય પણ બાપે ઘણાય હોય. નજર કવિએ બહુ મજાની વાત કરી છે કે માથામાં જયારે સફેદ વાળની શરૂઆત થાય ને ત્યારે હરેક માનવીએ સમજી જવું જોઈએ કે હવે મને ચીઠીઓ આવી છે. બહુ મજાની વાત છે. અમારે મહારાજ દશરથજીને કાનની બાજુમાં બે વાળ સફેદ દેખાણા, પણ દશરથજીએ નક્કી કર્યું કે હવે આ ગાદીને લાયક હું નથી, આ ગાદી મારે મારા રામને સોંપી દીધી. એમ હરેક પિતાએ આ સમજણ જીવનમાં લાવવા જેવી છે કે માથામાં જયારે સફેદ વાળની શરૂઆત થાય ત્યારે પોતાને સમજી જવું જોઈએ કે હવે મારો વહીવટ મારે દીકરાને હોપી દેવો જોઈએ. પછી બધા હરપણા ઝૂંટવી લે, વાદ કરીને ઝૂંટવી લે, કોર્ટમાં ઉભા થઈ જાય, કોર્ટમાં ઉભા કરી દે, એના પહેલા સમજીને છોડી દેવું શું ખોટું છે? પણ ઘણા તમે જોજો, સફેદ વાળ થયા હોય તો એને કાળા કરાવી કરાવીને ફરીથી લગ્ન કરે, પણ નહીતર માથામાં જયારે સફેદ વાળની શરૂઆત થાય ત્યારે દરેકને સમજી જવું જોઈએ કે હવે આ ઈશ્વરની મને નોટિસ છે. એટલે કવિએ બહુ સાચી વાત કરી કે બાપ જો દશરથ બને ને તો એના દીકરા જરૂર રામ બને, પણ પેલા બાપને દશરથ બનવું પડે. પણ બાપ જો હિરણાકંસ બને તો દીકરા પાછા કંઈક જુદા બને. અને એટલે જ આપણા ગામડામાં કહેવત છે કે સાઠે બુદ્ધિ નાઠે. ઘણા તમે જો ઘરડા થઈ ગયા હોય પછી એટલા બધા મિજાજી બની ગયા હોય, એના બોલવામાં ઠેકાણા ન હોય, એની વાતમાં ઠેકાણા ન હોય, પછી છોકરાઓ કહેતા હોય બાપા હવે આ બધું તમે છોડી દો, હવે તમે ઘરડા થયા, ઘણી ઉંમર તમે આ બધું કર્યું છે, હવે ભગવાનનું નામ લ્યો. છતાં લે, એક ડોહો છેલ્લી પથારી પડેલો, પ્રાણ છૂટવાની તૈયારી, આમ ઝોલા ખાય પ્રાણ નીકળવાની તૈયારી. દીકરાઓને થયું કે પિતાનું મૃત્યુ નજીક છે, આ જીવતા કોઈની રામ બોલ્યા નથી, ભગવાનને સંભાળ્યા નથી, આની મુક્તિ કેમ થશે? એટલે દીકરાઓએ આવીને કીધું કે બાપા એકવાર રામ નામ બોલો. તો માથું હલાવ્યું પણ ડોહો રામ નામ ન બોલ્યો. એ તો પહેલથી લીધેલું હોય ને તો છેલ્લી અવસ્થામાં રામનું નામ લેવાનું મન થાય, પહેલેથી આદત પાડી હોય તો. અને એટલે કવિએ મજાની વાત કરી કે જેનું બાળપણ સુધર્યું હોય ને એનું વૃદ્ધ પણ સુધરે ભાઈ, પણ જેનું બાળપણ બગડ્યું હોય એનું બધું બગડે. આ દીકરાઓએ બહુ સાચી વાત કરી કે આપણે બુદ્ધિ દોડાવીએ. એટલે રામ પાત્ર લઈ આવ્યા અને બાપાને હામું કર્યું કે કદાચ જો એમ બોલે કે આ રામ પાત્ર છે તોય રામનું નામ આવી જાય, પણ જે ન બોલ્યા હોય કદી ન બોલી. હામું કરીને દીકરાએ કીધું બાપા આ શું છે? ત્યારે ડોહો એટલું બોલ્યા કે દીકરા આ સકોરું છે, પણ તોય રામ પાત્ર ન કીધું, સકોરું કીધું. દીકરાઓને કહ્યું કે આહા, એક વાર રામ નહીં બોલે એનો અમને અફસોસ છે. એટલે દીકરાઓ એમ કહેવાય કે દાદાને લઈ અને ગામની ભાગોળમાં મંદિર હતું રામજી મંદિર, ત્યાં લઈ ગયા. ત્યાં જઈને આપણે પૂછીએ કે દાદા આ શું છે, કદાચ જો દાદો એમ બોલે કે આ રામજી મંદિર છે તોય રામનું નામ આવી જાય. પણ ત્યાં તો દીકરાઓએ પૂછ્યું કે બાપા આ શું છે, તો કે એ ગામ હોય અહીંયા બધે આવું હોય, પણ તોય રામજી મંદિર ન બોલ્યા. અને છેલ્લો ઉપાય દીકરાએ બહુ સરસ શોધ્યો કે હવે એક છેલ્લો ઉપાય છે કે આપણા જમાઈનું નામ સીતારામ છે, અને જમાઈને તેડાવીએ, 1000 રૂપિયાનો ખર્ચો કરી દીકરીને જમાઈને બોલાવ્યા, જમાઈને સામે ઉભા રાખીને દીકરો એટલું બોલ્યા કે બાપા આ કોણ છે? ત્યારે કીધું કે દીકરા આ તો આપણી બબલીનો ઘરવાળો છે, પણ તોય સીતારામ નો કીધું. ભાઈ જેને પહેલથી રામ નામ નો લીધા હોય કેદી દીકરી,